શંકરાચાર્ય મહાપ્રભુજીએ એમ કહ્યું છે કે મનુષ્યનું શરીર, મનુષ્યનું માનવ શરીર મળ્યા, માનવપણું મળ્યું તે પછી મુમુક્ષુત્વમ, એટલે કે એમાંથી મુક્તિ મેળવવાની જિજ્ઞાસા, ઉત્કટમાં ઉત્કટ જ્વાળામુખીના જેવી જિજ્ઞાસા, અને ત્રીજો મહાપુરુષનો આશ્રય. આ ત્રણે ત્રણ આપણા જીવનમાં મળે તો ભગવાનનો આપણા પર પૂરેપૂરો સંપૂર્ણ અનુગ્રહ થયેલો છે એમ સમજવું. આના વિશે મોટા તમે કંઈક વધારે વિસ્તરણ કરી એને સમજાવો. હવે પહેલો તો મનુષ્યત્વમ, આ જે શરીર આપણને મળ્યું છે મનુષ્યનું જીવન, અને આ જે ખોલ્યું છે દિશાવાળું, સંપૂર્ણ જીવ દશાવાળું, એટલે કે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર અહમાદાથી રાગ દ્વેષાથી ભરપૂર એવું જે સંપૂર્ણ જીવ દશાવાળું સ્વાર્થી જીવન, તે મનુષ્યત્વ નહીં. મનુષ્યત્વના પણ લક્ષણ છે જેનામાં માનવતા પાંગરવા માંડી છે. ઉત્તમમાં ઉત્તમ પ્રકારના ગુણો જેના જીવનમાં પાંગરવા માંડ્યા છે, એવા ઉત્તમ ગુણો જેના જીવનમાં ઝળકે છે, શોભે છે, પ્રકાશવંત છે, એવું મનુષ્યત્વમ. મનુષ્યત્વ એટલે ગમે તેવું મનુષ્યના ખોળિયા વાળું સ્વાર્થ, અનેક સ્વાર્થોથી રંગાયેલું કામ ક્રોધાદિકમાં સતત જે આસક્તિ વાળું છે એવું મનુષ્યત્વ નો ની સમજણ અહીં શ્રી શંકરાચાર્ય મહાપ્રભુજી ની નથી. શંકરાચાર્ય જે લખે છે એ મનુષ્યત્વ તો જેમાં માનવતા પાંગરવા માંડી છે અને જેનામાં અનેક શુભ ગુણો, ઉત્તમ પ્રકારના ગુણોથી જેનું જીવન મલકતું છે, એટલે કે એવા ઉત્તમ ગુણો વડે કરીને જેનું જીવન દૈદીપ્યમાન છે અને જેનામાં માનવતા પાંગરી છે એવું જીવન તે મનુષ્યત્વ. અને એવા જ જીવનમાં જ એવું મનુષ્યત્વ જેને મળેલું છે એવા એને જ આ મોક્ષત્વની ભાવના જાગે છે. ત્યારે એક શંકા ઉઠે છે, કરે ભાઈ તમે તો દીધે રાખો છો મોટા, પણ વિચાર કરો કે આ જે સુરદાસ કેટલો વ્યભિચારી જીવ, બિલ્વ મંગળ થઈ ગયો તેની બૈરીને મૂકી એને અંધારી રાતે મેઘલી રાતે ધોધમાર વરસાદ પડતો હતો, એને પણ જે બિલકુલ ગણકારતો નથી, અને ભરપૂર નદી માટે કેવું પ્રચંડ પૂર આવ્યું છે હાલમાં નર્મદા માતામાં આવેલું 41 ફૂટનું, એવું આ પ્રચંડ પૂરમાં પણ જે જવાને માટે ખચકાતો નથી, એટલું ને પણ જવું શી રીતે, તે મરદા ઉપર બેસી ન જાય છે ત્યારે પણ એ મરદો હોવા છતાં મરદો તરીકે જોતો પણ નથી, એની 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 ધારણા તો જુઓ ભાઈ. અને તેની સ્ત્રી પેલી વેશ્યાને ત્યાં જાય છે અને ત્યાં પણ એક સાપ લપેટતો તેના પર, કહો મારા માટે ચડવાને માટે કેવું સરસ આ યોજના કરી રાખી છે, પેલા સાપને સાપ તરીકે પણ જોતો નથી, એટલો બધો એ પેલામાં આંધો થઈ ગયેલો છે. પણ ઉપર જઈને જયારે જુઓ છે પેલી વેશ્યા કે છે, કહો આટલા બધા ભયંકર વરસાદમાં આટલું ભયંકર પૂર આવ્યું છે ત્યાં તેમાં આવ્યા કેવી રીતે, અરે કે તેમ બધી વ્યવસ્થા કરી લઈને મારા માટે આવવાનું સાધન ત્યાં રાખી, અરે કે મૂર્ખા છો, અરે કે ત્યાં અહીં ગાડી દોડું બાંધી રાખ્યું છે કલે મને બતાવો, ત્યારે ત્યાં એને સાપ બતાવે છે, પેલું મરદું બતાવે છે. અને પેલી બાઈ કે છે કે ભાઈ કે તમે જો મને આવી રીતે આટલું બધું મને જાણો છો ને મારું, એના કરતા ભગવાનનું જો આ રીતે તમે કરો તો મોક્ષ પામી જાઓ, એમાંથી કેટી જાય છે. વિચાર કરો કે બિલ્વ મંગળ ભલે એવો હતો પણ એક એના વચનથી ચેતી ગયો, એની ભૂમિકા તો વિચારો કોઈ, ત્યારે એના માનવતા હતી એનામાં, એક વાણા એક વચન થી એનું આખું જીવન પલટાઈ ગયું, ત્યારે એમાં પણ એક માનવતા તો હતી હતી ને હતી, અને એનામાં ગુણ તો હતા જ. એ ભલે વેશ્યાને ત્યાં જતો હતો પણ એને આવા ભયંકર તોફાનો ને પણ ગણકાર્યા નહીં, બીજો કોઈ હોય તો છળી મરે, એવા ભયંકર પૂરમાં જવાની જેની તાકાત જ કોઈ ની ચાલે નહીં, સામાન્ય માનવી જો હોત તો ત્યાં જઈ શક્યો ના હોત. અને આવી રીતે મરદાને પણ મરદા તરીકે જોતો નથી, એટલો બધો એક ધારો ગુલતાન એની અંદર હતો, સાપને સાપ તરીકે પણ જોઈ શકતો નથી, એટલો બધો ગુલતાન એનામાં હતો. ત્યારે જે જીવમાં ભલે જીવદશાની વૃત્તિમાં આવી સંપૂર્ણ એકાગ્રપણે કેન્દ્રતાથી આવી એક ધારી જેનામાં ભૂસકો મારીને યા હોમ કરવાનું અને તેનામાં સંપૂર્ણપણે એકમય તન્મય થઈ જવાની જેનામાં જે જીવમાં જે વૃત્તિ હતી એ મોટી વાત હતી. એને પલટી જતા પલટાઈ જતા ને વાર નથી લાગતી. એવા દાખલા બીજા પણ હોય છે અને છે પણ ખરા, પણ એમના જીવનમાં આવા ગુણો જે હતા એ ગુણોને પારખવાની આપણી મારા તમારા જીવનની તાકાત બહુ લાગતી નથી. પણ એ જે મનુષ્યત્વ છે એવું મનુષ્યત્વના માનવતા જેનામાં પાદરવા માંડી છે, ઉત્તમ પ્રકારના ગુણોનો આશ્રય જેના જીવનમાં પ્રગટેલો છે અને જે ખમીર વાળો છે, ખરેખર પરાક્રમી છે, શૂરવીર છે, જે કઈ કરવા ધાર્યું તેને માટે પના થઈ જવાની સંપૂર્ણપણે જેની તત્પરતા છે, લગ્ને લાગેલી છે, એવા માણસને મુમુક્ષત્વ ની ભાવના પ્રગટે છે. હવે મુમુક્ષત્વ ની જયારે આમાંથી મુક્ત થવાની જે એક ધારી ચેતના વંતી જીવતી જાગતી એવી જયારે આવી જિજ્ઞાસા ઉત્કટ માં ઉત્કટ જિજ્ઞાસા જાગે છે ત્યારે એવી જિજ્ઞાસા પણ ગતિશીલ ક્રિયાશીલ અને સર્જનશીલ છે. એવી જિજ્ઞાસા કદી બેસાડી રાખતી નથી અને એટલા જ માટે આજે બધા ભગવાનની વાતો કરનારા લઈ મંડ્યા છે એ બધાને પોતાની સ્થિતિનું ખરેખરું ભાન થાય એટલા માટે તો મેં જિજ્ઞાસા ઉપર એક ભાઈ ના એક એવા મેના ટોણાથી મેં લખવા માંડ્યું અને લખીને છપાવી પણ કરી. પણ કુંભાકોણમાં હતો ત્યારે મને લાગ્યું, રાત્રે મને બધી કડીઓ સ્ફૂરવા માંડી ત્યારે મને લાગ્યું કે આ તો શાસ્ત્ર હજુ અધૂરું છે અને આજે લગભગ 1500 કડીઓ પણ એની લખાઈ ગઈ છે. ત્યારે વાંચશે ત્યારે એને ખબર પડશે વાંચનારા જીવને કે જિજ્ઞાસા જાગી હોય ત્યારે શું શું થાય ને કેવી કેવી ભૂમિકામાં એ પોતે કેવો કેવો હોય અને એના પણ જુદા જુદા અનેક જિજ્ઞાસાઓના પાસા લઈને એટલું બધું ઝીણવટથી ભગવાનની કૃપાથી લખાયું છે કે અને મને મારી સાધનાનો અનુભવ છે. એ જિજ્ઞાસા જુદા જુદા તબક્કાઓમાં કેવી કેવી રીતે એમાંથી પસાર થવાનું બનાવ્યું અને એ જિજ્ઞાસા એ કેવો કેવો મને ઘડ્યો, કેવી રીતે મને તાર્યો જુદો, એ બધું મને બહુ પ્રત્યક્ષ આજે પણ સાધનાનો ઇતિહાસ મારે આજે લખવો હોય તો લખી શકું એમ છું. અને એ બહુ મનમાં વાળો હેતુ પૂર્વક નો એટલો બધો સભાનતા વાળો મને છે ભગવાનની કૃપા, પરંતુ મેં લખવાનો હજુ મને હુકમ મળ્યો નથી. હુકમ એ અમારા લોકોના જીવનમાં એક એવી એક મોટી વસ્તુ છે કે હુકમને માટે મને ફના થઈ જતા આજે પણ બિલકુલ જરા પણ મારા દિલમાં ખડકો લાગે નહીં. મને હુકમ મળ્યો તો દરિયામાં ચાલી ગયો છું અને હુકમ મળ્યો એવા એ હુકમમાં એ હુકમનું મેં પ્રેમ ભક્તિ પૂર્વક પાલન કર્યું છે. ત્યારે એવી જે મનુષ્યત્વ પેલામાં કોને કહ્યું તો મેં ઉપર કહ્યું અને એવું મનુષ્યત્વ જેનામાં ખીરેલું છે એને મુમુક્ષત્વની ભાવના એવી જિજ્ઞાસા જાગે છે અને એવી જિજ્ઞાસા જાગે છે ત્યારે એને ફળવંતી કરવાને માટે એને વિકસાવવાને માટે કોક નો કોક આધાર ભગવાનની કૃપાથી એને મળી જ જાય છે. એ પણ એને ખોળવા જવું નહીં પડે. એક તો પહેલા પગલામાં જેના જીવનમાં મનુષ્યત્વ ખીરેલું છે અને જેનામાં આવી મુમુક્ષત્વની ભાવના જિજ્ઞાસા ઉત્કટમાં ઉત્કટ જ્વાળામુખીના જેવી જાગેલી છે તેને મહાપુરુષનો આશરો મળી રહે છે. એ મહાપુરુષનો આશરો મળે છે ખરો, પણ એને પ્રેમ ભક્તિ પૂર્વક નો પોતે સ્વીકાર થવો એ જીવા તેવા દરેક માણસ થી બનતું નથી. કારણ કે એ મહાપુરુષ નું જીવન એનું વર્તન એનું પોતાનું આગવું હોય છે અને એ આગવા વર્તન ને જીરવવું એને યોગ્યતા પ્રમાણે પોતાના હેતુને પળાવવાની ચેતનાવંતી સભાના સાથે એને સ્વીકારવું અને સ્વીકારવું એટલું નહીં પણ એને પોતાના આધારમાં ઝીલીને પોતાના આધારના જુદા જુદા કરણોને ઉર્ધ્વગામી રીતે વિકાસ આપવાને માટે એને ઘડવા અને તે પ્રમાણે આપણા આધારના પ્રકૃતિ વાળા આપણા આધારના કરણોના જે પ્રકૃતિ ધર્મ છે એ પ્રકૃતિ ધર્મને પલટાવવા એ મહાપુરુષની ભાવના એનામાં આપણામાં ભક્તિ જાગે તો આપણે તે પ્રમાણે કરી શકીએ છે. કારણ કે મહાપુરુષ મળવા એ તો કદાચ સહેલું બની જાય, પરંતુ એને આપણા જીવનના ધ્યેયને આપણા આધારમાં સ્વીકારીને એને ઝીલીને આપણા આધારને ચેતનાના પ્રગટાવવાને માટે એને તેને ચેતનાને જીલવાને સ્વીકારવાને અને તે પ્રમાણે ફાળવવાને એ આધારને યોગ્ય થવા દેવો, યોગ્ય કરવાને માટે આ મહાપુરુષનો આશ્રય છે એવો ભારેમાં ભારે સ્વાર્થ અને ઉત્કટમાં ઉત્કટ ગરજ અને એવી ભક્તિ જ એને એ મહાપુરુષ પ્રત્યે જાગેલી છે એવા જીવો જ એ મહાપુરુષોને ધારેલા પ્રમાણે પોતે વર્તન કરી શકશે. આવી રીતે આ ત્રણેય જેને મળેલા છે તેના ઉપર ભગવાનનો સંપૂર્ણ અનુગ્રહ અને સંપૂર્ણ કૃપા છે. કારણ કેવો જીવ ચેતનમંતો થયા વગર રહી શકતો નથી. હરિઓમ તત્વ. એ આપણા આદ્ય શંકરાચાર્ય મહાપ્રભુએ કહ્યું કે આ ત્રણેય દુર્લભ છે. એટલા માટે જ કહ્યું કે સામાન્ય દરેક જીવોને તો મનુષ્યત્વનું કોળિયું તો મળ્યું છે, પણ એ દરેક જન્મમાં આ મનુષ્યત્વ ખીલેલું હતું નથી. એટલું ખીલેલું હતું એટલે મુમુક્ષત્વ તો હોય જ ક્યાંથી, અને હોય ને તો એવાને મહાપુરુષનો કદી નિમિત્તને કારણે, કોઈ કાળના સંજોગોને કારણે, કોઈક એવા મહાપુરુષો મહાપુરુષના જીવનની સાથે કોઈક રીતે આપણે સંકળાયેલા કોઈક જીવનમાં હોઈએ અને એવાને આપણે મળી જઈએ તો પણ એનાથી આપણો કશો શુક્રવાર વળતો નથી. કારણ કે એ તો આપણામાં એવું મનુષ્યત્વ ખીલેલું હતું નથી. મુમુક્ષત્વની ભાવના તો પછી જિજ્ઞાસા એવી ઉત્કટ તો જાગેલી હોય નહીં. એટલે મહાપુરુષો હોવા, મહાપુરુષ આપણને મળેલા હોવા છતાં એનો આપણે યોગ્ય પ્રકારનો લાભ લઈ શકતા નથી. એટલા માટે જ આદ્ય શંકરાચાર્ય મહાપ્રભુજી આપણને કહ્યું કે આ ત્રણેય ત્રણ બહુ દુર્લભ છે. સમાજનો ઘણો મોટામાં મોટો ભાગ ચમત્કારથી આકર્ષાય છે. ચમત્કારનો સામાન્ય જન સમાજમાં પ્રચલિત અર્થ કે સમજણ તો એ છે કે જે નથી તે પ્રત્યક્ષ કરીને બતાવવું, અથવા તો જે દેખાવમાં નથી તે પ્રત્યક્ષ કરીને બતાવવું, અથવા જે નથી જે છે નહીં તેને પ્રગટાવવું, અથવા તો કંઈ જે અવનવું આપણી સમજણમાં ન બેસી શકે એવું અને તેમ છતાં પ્રત્યક્ષપણે હોય એવું કરી બતાવવું, આવા આવા જાતના આવી જાતની સમજણ ચમત્કાર વિશેની સમાજમાં છે. અને સમાજ ખરેખરી રીતે જો આ લોકો ચમત્કારથી ચમત્કાર કરનારની પરત્વે આકર્ષાયેલા હોત તો એવા પુરુષ પરત્વે તેમનો, પરંતુ આ તો એવું કઈ બનતું હોતું નથી. પ્રગટેલો હતો, રાગ પ્રગટેલો હોત તો સાચી રીતે ગણાત કે તેઓ ચમત્કારથી તેમના પરત્વે આકર્ષાયેલા છે. પણ વાસ્તવિક રીતે તેમના એટલે કે સમાજના જીવનમાં એવો કઈ રાગ પ્રગટી ગયેલો હોય એવું અનુભવથી તો જાણવામાં આવતું નથી. ત્યારે ચમત્કાર પરત્વે લોકો આકર્ષાય છે, વાત તો સાચી. ત્યારે ઘણા લોકો આવા ચમત્કાર કરે છે, આ કરતા હોય તો ભલે કરતા હોય, પરંતુ આપણે ભાગવતમાં અથવા તો બીજા કોઈ બાઇબલમાં પણ આવા એ અવતારી મહાપુરુષના જીવનમાં ચમત્કારો કરેલા છે એવી અનેક હકીકતો આવે છે. કરી એ ભાગવતમાં બાઇબલમાં એમાં જે આવે છે તેના કરતા ઘણી ઓછી કુરાને શરીફમાં છે, એ મારે કબૂલ હોવું જોઈએ. પણ દરેક સંપ્રદાય કે ધર્મના આદ્ય પુરુષોમાં આવી ચમત્કારની હકીકતો હોય છે, ખરી લખેલી હોય છે અને સમાજમાં તે હકીકતો પ્રસરેલી પણ છે. હાલના સંપ્રદાયો થઈ ગયા, દાખલા તરીકે સ્વામિનારાયણ સંપ્રદાય અથવા તો એમના પછીના જે બધા થયા સંપ્રદાયો, એ સંપ્રદાયના આચાર્યોમાં પણ આ ચમત્કાર હોવાથી જ સમાજનો ઘણો મોટો ભાગ તે આ ધર્મ પરત્વે વળેલો છે. ત્યારે એના ઉપરથી એમ ફલિત આપણે જો કરવું હોય તો કરી શકાય કે આવા જે ધર્મનો સમાજમાં જેને ઘણો ઘણો મોટા પ્રમાણમાં વિસ્તારમાં ફેલાવો કરવો છે, એ ફેલાવો કરવાને માટે એમને કોઈ પ્રત્યક્ષ એવું સમાજને આંખોમાં એકદમ જાગી જાય એવું કોઈ સાધનની આવશ્યકતા કરી. જેને સંપ્રદાય એકે ધર્મનો ફેલાવો સમાજના ઘણા મોટા ભાગમાં પ્રવર્તાવવો છે એવા મહાત્મા કે મહાપુરુષે આવા સાધનનો આશ્રય લેવાનો રહે છે ખરો. અને એવા સાધા એવા સાધન ની પાછળ નો જીવતો જાગતો એમનો હેતુ એકમાત્ર ભગવાન ની દિવ્યતા યુક્ત જે ચેતના છે, એ ચેતના નો ભાવ સમાજ ના હૃદય માં જાગે, અને એ જાગે એટલા માટે જ આવા પ્રકારના કોઈ કોઈક એવા નિમિત્ત ને કારણે તે લોકો ચમત્કાર એમના જીવનમાં આપમેળે પ્રગટ્યા કરતો હોય છે. આપમેળે એવા કોઈક એમને પણ એવા કોઈક નિમિત્ત ના કારણો મળે છે. એના કારણે એનો હેતુ તો એ છે કે સમાજના ઘણા મોટા ભાગને પોતાના તરફ આકર્ષીને તેમનામાં ધર્મનો ભાવ તેમના જીવનમાં પ્રગટાવવો, આ તેમના જીવનનો ઘણો મોટામાં મોટો હેતુ છે. ચમત્કાર જે એમના જીવનમાં પ્રગટ્યા કરે છે તેનો આ સિવાય બીજો કોઈ હેતુ મારી સમજમાં કોઈ ઉતરતો હોતો નથી. અને એ ચમત્કાર એ લોકો કરતા હોતા નથી. જો કરવાની વાત કરીએ તો એમાં કરવો એટલે કે પ્રયત્ન, પ્રયત્ન ની સેન્સ એટલે કે એક ભાવ જાગે છે કરવાપણામાં. જયારે એવું હોય તો એ અજ્ઞાન દશા થઈ એ જ્ઞાન વાળા કે ચેતના ની અનુભવ ની ભૂમિકા વાળા કદી તેવા જીવો કહી શકાય જ નહીં. એટલે આવા લોકો ચમત્કાર કરે છે એ એમ બોલવું એ ખોટું છે. ખરી રીતે એમના જીવનમાં એવા કોઈ નિમિત્ત કારણો ને કારણે આપમેળે સહજ રીતે તે શક્તિ પ્રગટમાન તે રીતે વ્યક્ત થયા જતી હોય છે, વ્યક્ત થયા જતી હોય છે. એટલે એ લોકો ચમત્કાર કરે છે વાત તો ખોટી છે. એમ એમના જીવનમાં એ રીતે ફયા જતું હોય છે નિમિત્ત ને કારણે. અને એની પાછળનો મોટામાં મોટો મહત્વનો હેતુ તો એ જ છે કે સમાજના ઘણા મોટા ભાગને આકર્ષીને ધર્મનો ભાવ તેમના હૃદયમાં જગવવો. અને એવું કરે તો જ સમાજના ઘણા મોટો ભાગ તેમની પરત્વે આકર્ષાય, તેમની પરત્વે દોરાય, તેમની પાછળ જાય. ઘણો સમાજનો ઘણો મોટો ટોળાનો ભાગ એમના તરફ વળે વળે ને વળે. ત્યારે કોઈ સવાલ ભાઈ પૂછે છે કે મોટા તમે કહો છો કે સમાજનો ઘણો મોટો ભાગ વળે એ વાત સાચી, તો અમે કહે છે કે મહાત્મા ગાંધી હતા એમને તો હજારો લોકો એટલા બધા ટોળા આવતા કે કઈ કશું ને એમને કે ચમત્કાર કશું કર્યો નહોતો. તો કે એ વાત સાચી ભાઈ, એને ચમત્કાર નથી કર્યો, પણ એના જીવનમાં જે ત્યાગ હતો, એના જીવનમાં જે દેશ પરત્વેની જીવતી જાગતી એક ધારી ચેતનવંતી જે ભક્તિ હતી, અને સમાજને માટે મરી ફીટવું, સમાજને સ્વરાજ મેળવવાને માટે લાયકાત વાળો કરવો, એ પ્રકારની જે ધગધગતી જિજ્ઞાસા તમન્ના એના દિલમાં જે હતી, અને સમાજને મુક્ત કરવાને માટે, આ સમાજને અંગ્રેજ સરકારની ગુલામીમાંથી મુક્ત કરવાને માટે મહાત્મા ગાંધીના દિલમાં જે ધગધગતી ધગશ હતી, એ આ બધા ગુણોને કારણે સમાજ એના પરત્વે આકર્ષાયેલો હતો. અને એ કોઈ ચમત્કાર ને કારણે નથી. મહાત્મા ગાંધીજી ના જીવનમાં ચમત્કાર નથી થયા એમ નથી, સાહેબ થયા છે, પણ એના કોણ જોવા કોણ બેઠું છે. 21 દિવસ ના એક વખત ના ઉપવાસ માં દિલ્હીમાં હિન્દુ મુસલમાન ની ઐક્ય ની ભાવના પ્રગટાવવાને માટે એમને 21 દિવસ ના ઉપવાસ કરેલા. ત્યારે થોડાક દિવસો પછી એમના પેશાબમાં ઘણા અમુક પ્રકારના ઝેરી જંતુઓ જણાયા. ત્યારે બધા જ ડાક્ટરો બહુ વિમાસણમાં પડી રહ્યા અને ગંભીર ચિંતા ભરી બધા ચિંતા ભરેલી સ્થિતિમાં પ્રગટી ગયા હતા. અને ગાંધીજીને એન્ડ્રુ સાહેબે ને બીજા બધાએ વિનંતી પણ ત્યારે કરેલી કે થોડોક તમે મોસંબીનો રસ કે એવું કંઈક લો તો હવે સારું, કારણ કે આ તો ભયંકર સ્થિતિ છે, આ સ્થિતિ રહે તો માણસ કોઈ જીવી ના શકે. ત્યારે ગાંધીજી કહે કે ભાઈ હવે થોડોક કાલ સવારે તમે જોજો, હું ભગવાનને પ્રાર્થનામાં કરીશ, અને કાલ સવારે તમે જોજો. કાલ સવારે બીજે દિવસ સવારે પેશાબ જેવો તો નોર્મલ હતો, એ બધા ઝેરી જંતુઓ ક્યાંય ઉડી ગયા. પણ ગાંધીજીના જીવનના આવા બનાવો કોણ જોવે, જોવા એને સમજવા કોણ બેસે, એની પાછળ ગાંધીજીનો ભગવાન પરનો એક હારો અનંત પ્રકારનો આત્મવિશ્વાસ જે જીવતો જાગતો ચેતન મનતો પ્રાણવાળો એના દિલમાં જે ધબકતો હતો, એનો રણકો કેવો હતો, એ કોણ એ આ હકીકતને કોણ જોવા બેસે છે. ત્યારે એના જીવનમાં ચમત્કાર તો હતા કોઈ અનોખા પ્રકારના, પણ આવા જે ભગવાનને રસ્તે જનારા અથવા તો ધર્મનો સંપ્રદાય સમાજના ઘણા મોટા ભાગને માં જેને વિસ્તારવો છે એને આ ચમત્કારનું સાધન આપ મેળે સહજ રીતે અને તે પણ કોઈક એવા નિમિત્ત ને કારણે આપોઆપ પ્રગટતું જતું હોય છે ને તે વ્યક્ત થયા જતું હોય છે. આવું મેં પોતે આના વિશે આવો સમન્વય મારા મનથી કર્યો છે, સાચું કે ખોટું હું જાણતો નથી. મને હંમેશા એવું થતું કે જ્યારે જયારે કોઈ પ્રશ્ન જાગે ત્યારે એનો સમાધાન મેળવી લઉં કે જેથી પ્રશ્ન પછી મનમાં અટકે નહીં. જયારે કોઈક પૂછે કે ભાઈ આ સત્ય સાંઈ બાબા ચમત્કાર કરે તેનું શું, ત્યારે હું તો એને એમ કહું ભાઈ સત્ય સાંઈ બાબા હજુ જીવે છે. કોઈના વિશે હું ન્યાય જોવા કેવી રીતે જવું, તમે એને જઈને પૂછો તો એ તમને સમજાવશે. મેં તો અત્યાર સુધી જે ધર્મના સંપ્રદાયો આ દેશમાં આ સમાજમાં જેને જીવતા જાગતા ગયા, અને એટલું જ નહીં પણ આ લોકોનો પ્રાણ કેવો હોય છે જુઓ સાહેબ, કે આ મધ્યકાળમાં જયારે હિન્દુસ્તાન ઉપર આ મુસ્લિમ વર્ગનું રાજ્ય હતું, ત્યારે આ હિન્દુ સંસ્કૃતિની જે કટોકટી હતી, એ જે ત્રાસ, એ જે જુલ્મ, એ જે હિન્દુ ઉપર મુસલમાનો બનાવવાને માટે જે ત્રાસ વર્ત્યો છે, એ તો એનો ઇતિહાસ નથી લખાયો તો ઉત્તમ છે. આજે હિન્દુ મુસલમાનમાં હાડોહાર વેર છે તે એ સંસ્કારનું કારણ ચાલ્યું આવેલું છે. એ સંસ્કાર જે સમાજના ચિત્તમાં સમગ્રપણે ટોટાલિટી જે પડેલા હોય છે તે કે એકદમ ભૂસાતા હોતા નથી, ત્યારે એ જે કટોકટી હિન્દુ ધર્મની હિન્દુ સંસ્કૃતિ પર થઈ, એ કાળમાં આપણા દેશમાં એક એક ભાગમાં હિમાલયથી તે કન્યાકુમારીથી માંડી અને દ્વારકાથી તે જગન્નાથપુરી સુધી બંગાળ પણ કરું, એમાં એક એક દેશમાં સંતની પરંપરા જાગેલી છે. એ સંતના માત્ર અસ્તિત્વ વડે કરીને આપણે લોકો આ લોકોની સામે ટકી શક્યા, જીવંત રહી શક્યા. એ લોકો તે હથિયારો ઉપાડ્યા નથી કે કોઈની સામે વિરોધમાં કે એને 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 નકારવામાં પણ કઈ કશો ભાગ લીધો નથી. ક્યાં ખોટા છે એમ પણ એને કહ્યું નથી. માત્ર એમના આ દુનિયા પરના તે ભાગના એમનો એક સ્થૂળ અસ્તિત્વ રૂપે હતું, એનાથી કરીને આ સમાજમાં આ સમાજ મળતો બચો છે. હિન્દુ સમાજ એ સંસ્કૃતિથી મળતો બચો, એમનામાં સંસ્કૃતિ મળતી મળતી પણ બચી ગઈ છે. એ માત્ર આ લોકોના કારણે છે. કેટલો મોટા મોટા